તારીખ 28/6/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના છઠ્ઠા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 60.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક છઠ્ઠો અધિકાર મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્ર નો અધિકાર તો પૂરો થયો અને કુદેવ કુગુરુ કુધર્મ નું નિરાકરણ કરે છે. જીવને સંયોગની સુખ બુદ્ધિ હોવાને લીધે ક્યાંથી આ ઉત્પન્ન થાય છે, કુદેવની માન્યતા ક્યાંથી જીવ કરે છે, તે સંયોગમાં સુખ દુઃખની બુદ્ધિ હોવાને લીધે સુખ મેળવવા અને દુઃખ ટાળવા માટે અનેક પ્રકારના જે વ્યર્થ ઉપાયો કરે છે, અજ્ઞાન ભરેલા ઉપાયો કરે છે, જૂઠા ઉપાયો કરે છે, એવો જ આ એક ખોટો ઉપાય છે કે કોઈ દેવ દેવીઓને માનશું તો આપણને સુખ મળશે ને દુઃખ ટળશે. એટલે એનું મૂળ છે જે અગ્રહિત મિથ્યા છે એ તીવ્ર થાય છે. સંયોગમાં સુખ બુદ્ધિ દુઃખ બુદ્ધિ અગ્રહિત મિથ્યા છે. એ મિથ્યાત્વ જ્યારે તીવ્ર થાય છે અને જીવના પરિણામ વિશેષ સુખ દુઃખ માટે આકુલતા વાળા થાય છે ત્યારે આવા ખોટા ઉપાયમાં દોરવાવાનો એક પ્રકાર નવો ઉભો થાય છે. એને અહીંયા ગ્રહિત મિથ્યાત્વ કહેવામાં આવે છે. એ તીવ્ર મિથ્યાત્વ છે. ગ્રહિત મિથ્યાત્વ કહો કે તીવ્ર મિથ્યાત્વ કહો, જેમ માણસ કોઈ પ્રતિકૂળતામાં ઉદય આવ્યો હોય
પછી જોશ જોડાવા જાય કે ભાઈ આ ક્યારે મટશે જ રાખ્યો અને દવા તો લાગુ પડતી નથી, હવે આ ઉદય ક્યારે છૂટવાનો છે, એ શું બતાવે છે કે મૂંઝાણો. મૂંઝાણો એટલે જો ક્યાંક પૂછવા ગયો હા એમાંથી ઊભું થાય છે. હવે એમાં જે પ્રકાર છે એવો પ્રકાર છે, વ્યંતર દેવોનો એક પ્રકાર એવો છે કે જેને લઈને કોઈ એમ કહે કે ભાઈ આમાં પણ કંઈક હકીકત છે, સાવ બધું ભંબ ગાલતું નથી. તો કે એવો કોઈ પ્રસંગ બને છે પણ એમાં પણ પોતાનો ઉદય હોય એ પ્રમાણે બને, એનું કર્યું કાંઈ થાય છે એવું નથી. એ વાત પ્રતિપાદન કરતા એમણે એક વચન એવું વાપર્યું છે કે અહીં એટલું સમજવું, 174 પાને પેરેગ્રાફ છે એમાં નીચેથી 36 લીટી છે, કે અહીં એટલું સમજવું કે પોતાના શરીરને અન્ય પૂતગળ સંઘોને પોતાની જેટલી શક્તિ હોય તેટલા પ્રમાણમાં જ પરિણામ આવી શકે. વૈકરિક શરીર છે ને, તો એટલું પ્રતિપાદન કર્યું કે એનામાં શક્તિ તો છે, તો શક્તિનો તો તમે સ્વીકાર કર્યો કે ન કર્યો એમ કે છે, એટલી વાત લખાણી છે. એની સામે પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે કે એટલી જેની શક્તિ હોય તેને માનવા પૂજવામાં શું વાંધો પછી, જો એનામાં શક્તિ છે કંઈક કામ કરવાની તો પછી એની મદદ લઈએ અમે, એમાં અમે ખોટું શું કરીએ છીએ, એનો ઉત્તર આપે છે કે પોતાને પાપનો ઉદય જો હોય તો તેવો સુખ આપી શકે નહીં. ખરેખર તો કર્મના ઉદય પ્રમાણે થાય છે, એ તો નિમિત્ત પડે છે. બહારમાં જેમ કોઈ એક્સિડન્ટ થાય છે તો કોઈ સામા માણસને એક્સિડન્ટ કરવાની ઈચ્છા નથી હોતી, અહીંયા પાપનો ઉદય હોય તો થાય છે, એના જેવું છે. પોતાને પાપનો ઉદય જો હોય તો એ વ્યંતર વગેરે કાંઈ સુખ આપી શકે નહીં, અને જો પોતાને પુણ્યનો ઉદય હોય તો એ દુઃખ આપી શકે નહીં, એને ઈચ્છા હોય તો એ નકામું. વળી તેમને પૂજવાથી કાંઈ મુનિબંધ થતો નથી પણ ઉલટો રાગાદી થઈને પાપ બંધ જ થાય છે. આ વળી વિશેષ નુકસાન છે કે એમને પૂજવાથી પુણ્ય થાય છે એ વાત પણ નથી, વ્યંતરને કે કુદેવને કોઈને પૂજવાથી પુણ્ય થાય છે એ વાત પણ નથી. એટલે એ એટલા માટે લીધી, આપણે ગમે ત્યાં મંદિર દેવ દેવલા હોય, ગમે ત્યાં આપણે માથું નમાવવામાં વાંધો હું, આપણું હું જાય તને પાપ થાય. શું થાય?
પાપ થાય.
પુણ્ય થતું નથી પણ પાપ થાય છે. ઉલટો પાપ બંધ જ થાય છે. તેથી તેમને માનવા પૂજવા કાર્યકારી નથી. ના, પુન તો થાય છે ને એમ કે, અને પુન થાય તો આપણને એના ફળ તો મળે ને સારા. આપણે પુન તો કરીએ, આપણને મોક્ષ નો માર્ગ ની ખબર નથી, પણ પુન તો કરીએ. જ્યાં સુધી મોક્ષ માં ન જવાય ત્યાં સુધી પુન તો કરતા રહીએ તો એના ફળ માં દુખી તો ન થઈએ. એ વાત તારે સમજણ બહાર ની છે. એનાથી પાપ બંધ થાય છે, પુણ્ય બંધ થતો નથી. ના, પુણ્ય ન થાય, પાપ થાય. જેટલી જેટલી સંયોગની સુખ બુદ્ધિ એ જેટલા જેટલા પરિણામ છે એ બધા તીવ્ર કષાયના પરિણામ છે. પુન તો કષાયની મંદતાના પરિણામ છે, કષાયની તીવ્રતાના પરિણામ તો પાપ છે એમ છે. તીવ્ર પરિણામ થાય ત્યારે એ બધા ખોટા રસ્તા પકડે માણસ. ક્યારે ખોટા રસ્તા પકડે? આ નથી માણસ બહુ મૂંઝાય તો ઘેન લીએ છે, દારૂ પીએ છે, ટીકડી ખાઈ લીએ છે, એ શું કરે છે? સાચો રસ્તો છે? બહુ મૂંઝવણ થાય છે અથવા બહુ પીડા થાય છે એટલે ઊંઘવાની ટીકડી લઈ લ્યો કે ઇન્જેક્શન લઈ લ્યો કે દારૂ પી લ્યો, જુદા જુદા જુદી જુદી રીતે માણસો કામ કરે છે. એ કઈ સાચો રસ્તો નથી. એટલે વધારે પડતી તીવ્રતા થઈ ગઈ છે એમ બતાવે છે. માટે પાપ કહ્યું અહીંયા. સદેવની પૂજા પણ કેવી રીતે કરો છો એ સવાલ છે. વરસ સારું જાય એ પાપ બુદ્ધિ છે એમ કેવું છે. એ વરસ જે સારું જાય ને એ પાપ બુદ્ધિ છે એમ કેવું છે. શું ભગવાન એમ કહે છે કે એટલી તારામાં અકલ નથી કે મારી પાસે તારે શું માગવું જોઈએ? જે મોક્ષ ના દાતાર છે એની પાસે તું ધૂળ માગે છે નહીં કે અમારી પાસે ક્યાં કઈ છે તને આપીએ? એ પ્રશ્ન પણ છે. એટલે અભિપ્રાય છે ને એ પાપમય અભિપ્રાય છે, એટલે પાપ થાય છે. એને ક્યાં સદદેવ છે? એના માટે એ સદદેવ રહ્યા નથી. એના માટે તો એને કુદેવના સ્થાનમાં મૂકી દીધા. એ મોટું પાપ કર્યું. શું? સદદેવને, સુદેવને કુદેવના સ્થાનમાં મૂકી દીધા. એટલે કોઈ દિવસ વિતરાગ દેવની સામે ઉભા રહીને સંસારની પદાર્થો માગવા નહીં. પાપ થાય એમ કે છે. પુણ્ય થાય પણ પાપ થાય છે. પરિણામ પાપરૂપ છે. આવી વાત છે. પછી નમસ્કાર કરીને માગે કે પૂજા કરીને માગે એ બધું હરખું છે. એમ થાય કે આપણે પૂજા કરીએ તો એટલો તો લાભ થાય કે ન થાય, કારણ કે આપણને પાપ ઠેલાય અને પુણ્ય ઉદય આવે. એ પૂરે પરિણામ પોતે જ પાપ છે એવું છે. પૌદ્ગલિક ફળ, ભૌતિક ફળની ઈચ્છા એ કરવામાં આવે છે તે પાપના પરિણામ છે. સામે કુદેવ હોય કે સામે, એને માટે તો સુદેવ રહેતા જ નથી ખરેખર તો. એને માટે તો એ કુદેવ કરી નાખે છે. શું બહુ સારી ચોખવટ કરી છે કે તેને પુણ્યબંધ પૂજવાથી કાંઈ પુણ્યબંધ તો થતો નથી પણ રાગાદી વૃદ્ધિ થઈને ઉલટો પાપ બંધ જ થાય છે. તો કે એને કારણે પાપ બંધ નથી થતો. સામે દેવ કયા છે, મૂર્તિ કઈ છે, એને કારણે પુણ્ય પાપ નથી થતો, એના પરિણામથી પુણ્ય પાપ છે. સામાજીવને કારણે, સામી નિમિત્તને કારણે પુણ્ય પાપ નથી કોઈ. શું પોતાના ભાવથી પુણ્ય પાપનો બનશે? તેથી તેમને માનવા પૂજવા કાર્યકારી નથી. આગળ લેશે જૈના ભાષીઓમાં કે તમે સુદેવ સુગુરુ સુશાસ્ત્ર ને પૂજો તો એનું સ્વરૂપ ઓળખીને સમજીને પૂજો એમ કે છે. એમને પૂછશો નહીં, નહીતર તમે અન્યમતી જેવા છો એમ કે છે. ત્યાં એમ કે છે સાતમા અધિકારમાં કે જો એનું સ્વરૂપ ઓળખ્યા વગર તમે પૂજો છો સુદેવને પણ વિતરાગ દેવને તો તમે અન્યમતી જેવા છો. એ તો અન્યમતી એમ જ કરે છે, તમે એમ જ કર્યું, તમારા એનામાં શું ફેર છે? કઈ ફેર નથી. એ કે છે સાતમા અધિકારમાં કે છે અહીંયા એ વિષય નથી, એ તો કુદેવ પૂરતો જ વિષય છે. તેથી તેમને માનવા પૂજવા કાર્યકારી નથી, પણ બુરુ કરવા વાળા છે. શું એ પરિણામ? તો આત્માનું અહિત કરવા વાળા છે. યંત્રાદિક મનાવે પૂજાવે છે તે તો કુતૂહલાદિક જ કરે છે. એ જે યંત્રાદિક મનાવે પૂજાવે છે એ તો બધા કુતૂહલાદિક જ કરે છે, પણ કઈ વિશેષ પ્રયોજન રાખતા નથી. એના પાપના પરિણામ છે. એ જે ચમત્કાર કરે કે કઈ કુતૂહલ કરે છે એના પાપના પરિણામ છે, અને આ જીવ એમાં હિત બુદ્ધિ રાખે છે આ જીવના પાપના પરિણામ છે. બે ને પાપ છે સામે સામે. જે તેમને માને પૂજે તેનાથી કુતૂહલ કર્યા કરે, એને માનતા હોય એની યારે કઈક ને કઈક એવું કુતૂહલ કરે, તથા જે ન માને પૂજે તેને કઈ કહે નહીં. માનનારા તો થોડા હોય, બીજા મનુષ્યો તો હજારો લાખો કરોડો છે, બધાને શું કરે અને કરીએ શું કે કઈ કરી શકે નહી. જો તેમને પ્રયોજન જ હોય તો ન માનવા પૂજવા વાળાને તેઓ ઘણા દુખી કરે. શું? જો માનવા વાળાને સુખી કરે તો ન માનવા વાળાને દુખી કરે. તો ન માનવા વાળા તો કરોડો માણસો છે, કેટલાકને દુખી કરે, એકેને કરી શકે એવું નથી. એનો અર્થ એમ છે કે એકેને કરી શકે. પણ જેને ન માનવા ન પૂજવાનો નિશ્ચય છે તેને તેઓ કાંઈ પણ કહેતા દેખાતા નથી, કહેવાય આવતા નથી. હેરાન તો ન કરે પણ એટલું કહેવાય નથી આવતા કે ભાઈ તું મને માનને ઘણા માને છે, તું તો માન હવે, એટલું કહેવા આવતા નથી. વળી પ્રયોજન તો ક્ષુધાદિકની પીડા હોય તો હોય, વડે એના પૂર્વજો માનતા હોય, છોકરાને કઈ કહેવાનું આવે છે તાર બાપા માનતા હતા તું તો માન હવે, કઈ નહી શું કરે એવું કઈ છે. વળી પ્રયોજન તો ક્ષુધાદિકની પીડા હોય તો હોય, પણ તે તો તેમને વ્યક્ત થતી નથી. જો થતી હોય તો તેમને અર્થે નૈવેદ્ય આપી આપીએ છીએ, તેને તેઓ કેમ ગ્રહણ કરતા નથી? એ લોકોની એટલી ભૂખ નથી હોતી કે એને આહાર કરવો પડે, એવું એમને હોતું નથી. એટલે એમને કઈ આ લોકો ભોગ ધરાવે છે કે નૈવેદ્ય ધરાવે છે એટલે કઈ લેતા નથી, અને લેવાનો સવાલ પણ ઉભો થતો નથી. અથવા તેઓ બીજાઓને જમાડવા વગેરે કરવાનું શા માટે કહે છે? આવો આટલા બામણ જમાડજો, ફલાણામાં આમ કરજો, લાપસી કરજો, 100 માણસની લાપસી કરજો. આવે છે ને આ માત્ર ખોડિયારનું કરે છે એ બધી મિથ્યા કલ્પના ને મિથ્યા માન્યતા ને પાપના પરિણામ. એક તો ધંધા ડાપામાં પાપ કરે દુકાને જઈને, હવે આ પછી મંદિરમાં આવીને પાપ કરે દેવ મંદિરમાં જઈને, આ પછી દુર્ગતિમાં ન જાય તો થાય શું? કે એકલા પાપના જ પરિણામ થાય બધી બાજુથી. અથવા બીજાઓને જમાડવા આદિ કરવાનું શા માટે કહે છે? તેથી તેમની ક્રિયા કુતૂહલ માત્ર છે, એ ખાલી કુતૂહલ કરવા માટે કઈ ને કઈ એવું કર્યા કરે છે, અને પોતાને તેમના કુતૂહલનું સ્થાન થતા દુઃખ જ થાય, હીનતા થાય, માટે તેમને માનવા પૂજવા યોગ્ય. ભણેલા ગણેલા બુદ્ધિશાળી માણસો આવી અંધશ્રદ્ધામાં પીડ્યા હોય તો એનું હીનપણું નથી તો શું છે? પ્રશ્ન એ વ્યંતરો એમ કહે છે કે ગયા આદિમાં પિંડદાન કરો, ગયામાં કઈ નદી છે? ક્ષિપ્રા ફાલ્ગુની છે, ત્યાં જઈને પિંડદાન કરો, બધી પવિત્ર નદીઓમાં નામ છે, ક્ષિપ્રા ક્ષિપ્રા ફાલ્ગુ, ક્ષિપ્રા તો અહીંયા ઉજ્જૈન પાસે છે, ફાલ્ગુની છે, કાવેરી છે, ગંગા જમુના તો બહુ પ્રસિદ્ધ છે, એ લોકો અમુક પવિત્ર નદીઓના નામ રાખે છે, એમાં કે એમાં આમ કરો, એ નદીએ જઈને આમ કરો, કાં તો કે સમુદ્રમાં જઈને આમ કરો, ગયાદીમાં પિંડદાન કરો તો અમારી ગતિ થાય, તો અમારી ગતિ થાય એટલે કે અમે દુર્ગતિમાં છીએ તો નક્કી થયું ને, અમે તમારા ફલાણા ફલાણી પેઢીએ તમારા વડવા બાપ દાદા છીએ, હું આઠમી દહમી બારમી પેઢીએ, હા એ હુરધન કયો કે જે કયો એ નામે રૂડું રૂપાળું છે હુરધન, ઠીક છે, તો પછી કે અમારી મુક્તિ થાય, તમે ગયામાં જઈને પિંડદાન કરો ને તો અમે છૂટીએ, એટલે અમે અહીંયા અમારા કુકર્મને લઈને આવી ભરાણા છીએ, એમ એનો અર્થ છે, તમે અમને છોડાવો, તમારા કર્મે તમે ફસાણાઓ, એમાં અમે ક્યાંથી છોડાવવાના હતા, તો કે જાઓ ત્યાં જઈને તમે પિંડદાન કરો, આમ જાજુ તો બ્રાહ્મણો એ પેટ ભરવા માટે ઉપજાવેલું છે, જે હિન્દુ ધર્મમાં જે બધી ગડબડ છે એમાં મોટા ભાગની ગડબડ તો બ્રાહ્મણો એ પોતાના કમાણી કરવા માટે વેપાર કરવા માટે ઉપજાવેલી છે, ગયા આદિમાં પિંડ એક લાખલો ક્યારેક બીનો હોય એમાંથી લાખો ને અંધશ્રદ્ધામાં નાખી દે, હો લાખો ને હું એથી વધારે મોટી સંખ્યાના પેઢી દર પેઢી મૂકો છું, તો અમારી ગતિ થાય ને ફરીથી આવીએ, નહીં અમે અહીંથી છૂટીએ પછી તમને હેરાન કરવા નહીં આવીએ, કઈ કહેવા નહીં આવીએ, કામ કરો ને તેમ કરો. ઉત્તર આમ પ્રોડર મોદીને ઘણી ખબર છે, છે જૈનમાં જૈનમાં છે, પણ અન્ય મતની ગડબડની બધી ખબર છે. શું જીવોને પૂર્વ ભવના સંસ્કાર તો રહે છે અને વ્યંતરોને પણ પૂર્વ ભવના સ્મરણ આદિથી વિશેષ સંસ્કાર છે, તેથી પૂર્વ ભવમાં તેઓ એવી જ વાસના હતી, તેઓને પણ એવી જ વાસના હતી કે ગયા દિકમાં પિંડદાન કરતા ગતિ થાય છે, એ પણ મેરા પહેલા એ અભિપ્રાય લઈને ગયો છે, પછી વ્યંતરમાં ઉપજ્યો છે, ત્યાં કહેશે કે તું થોડાક નબળા પૂન કરીશ, આવા પાપ કરીશ, તું પાછો ભૂતળો થઈશ, એમ કે છે આ પિંડદાન આદિની માન્યતામાં પાછો તું જ આવો વ્યંતર થઈશ, તો તેથી તેઓ એવા કાર્ય કરવાનું કહે છે. શું એવું કામ કરવાનું? કોઈ કહે વ્યંતર તો પણ એવા પરિણામ લઈને ગયો છે, એટલે મુસલમાન વગેરે મરીને વ્યંતર થાય છે તેઓ એ પ્રમાણે કહેતા નથી, વ્યંતર તો કઈ હિન્દુ થાય એવું નથી, જૈને વ્યંતર થાય ને મુસલમાને વ્યંતર થાય, ક્રિશ્ચિયને વ્યંતર થાય, વ્યંતર થાય, કોઈ બી જીવ વ્યંતર થાય, એ કઈ એમ નહીં કે ગયામાં પૂમ પિંડદાન કરો, પણ અહીંયા એવો અભિપ્રાય ને સંસ્કાર લઈને કોઈ હિન્દુ મર્યો હોય એને સંસ્કાર રહી ગયા હોય તો એને કરાવે, તું આમ કર, હું આમ કરતો હતો તું આમ કર, એમ તો એ કઈ એવું કહેતા નથી, તેઓ પોતાના સંસ્કાર રૂપ જ વાક્ય કહે છે. પણ એમાં થાય તો એને નમાજ પઢવાનું કે તું રોજ, તું અઠવાડિયે એક વખત શુક્રવારે પજે કરે છો, પણ નહીં તો હવે રોજ નમાજ પડજે, રોજ પડતો હોય તો રોજ બે વાર કરજે, રોજ ત્રણ વાર પડ નમાજ પડજે, એ વ્યંતર હોય તો એના સંસ્કાર લઈને ગયો એવી રીતે વાત કરે. એ કે અમારે પણ અહીંયા બધા ચમત્કાર થાય છે, એ બધામાં આવા ચમત્કાર થાય એનું કારણ આ છે, એવા વ્યંતર હોય છે તો ક્યાંક ક્યાંક એવું બને છે. તેઓ પોતાના સંસ્કાર રૂપ જ વાક્ય કહે છે. જો સર્વ વ્યંતરોની ગતિ એ જ પ્રમાણે થતી હોય તો બધા સમાન પ્રાર્થના કરે, તો બધા ગયાનો પિંડ કરે, મુસલમાનને એમ કે તું જા ગયાનો પિંડ કરી આવ, આ નથી પીરને માનતા, જાઓ અમારા પીર પાસે જઈને ફલાણું કરી આવજો, શું એને કહે છે, શાલ ઉઠાડો, ચાદર ઉઠાડી આવજો, ચાદર કહે છે એ લોકો કબર ઉપર ચાદર ઉઠાડે ને, ચાદર ઉઠાડી આવજો, એ બધી એમ કે તો બધા સમાન પ્રાર્થના કરે પણ એમ તો નથી એમ સમજવું. આ છે ને અજમેરમાં મોટો રોજો છે અજમેરમાં, ખાજાનો રોજો કહેવાય છે, ચમત્કારિક ગણાય છે. મુસલમાન તો બહુ જાય છે, 12 મહિનામાં એક વખત મેળો ભરાય ત્યારે 2 લાખ મુસલમાનો ભેગા થાય છે. પણ હિન્દુએ જાય છે, પછી ત્યાં જાય ને એટલે આપણે ચાદરમાં કેટલાક પૈસા જાય, આપણે લાભ થશે કાંઈક સમજીને એમ કરીને હિન્દુઓ પણ કરે છે. સોનાની એવી રીતે માન્યતા છે. જગતમાં એ બધું વધારે ધતિંગ વધારે ચાલે છે, અંધશ્રદ્ધાના ધતિંગ વધારે ચાલે છે, બીજું કઈ નથી. તો એમ કે જો સરખા હોય તો બધા સમાન પ્રાર્થના કરે, પણ એવું છે નહીં. પણ એમ તો નથી એમ સમજવું, એ પ્રમાણે વ્યંતરાદિકનું સ્વરૂપ સમજવું, આ વ્યંતરનું સમૂહ સમજવું, ને એમાં કાંઈ ભય રાખવા જેવું નથી. એક નમસ્કાર મંત્ર છે એટલું પૂન બંધાય છે કે પૂતળા ક્યાંય ભાગી જાય, ઊભા ન રહીએ, આવું છે. એટલે જરાય એનો ડર કે ભય રાખવા જેવો નથી. ખૂણે ખાતરે ઊંડે ઊંડે પણ ક્યાંય રાખવો નહીં એમ કે છે. શું વળી સૂર્ય ચંદ્ર ગ્રહાદિક જ્યોતિષીને પૂજે છે તે પણ ભ્રમ છે. શું આ જોશ જોડાવા જાય પછી ઓલા બ્રાહ્મણ કહે કે આ મંગળ નો મીટીમાં નાખો, આ શનિ નો ગ્રહ પહેરો અને આટલા જાપ કરાવો, પ્રાણું કરાવો, ઢીંગણું કરાવો, એ બધા પૈસા કમાવા માટેની વાતો છે. સૂર્યાદિક ને પણ પરમેશ્વર નો અંશ માનીને પૂજે છે, આ સૂર્ય પૂજા કરે છે ને. સૂર્ય નારાયણ એમ કે છે. શું સૂર્યાદિક ને પણ પરમેશ્વર નો અંશ માની પૂજે છે, પણ તેમનામાં તો એક પ્રકાશની જ અધિકતા ભાસે છે. જ્યોતિષના દેવ છે પણ ત્યાં પ્રકાશ વિશેષ છે. હવે પ્રકાશમાન તો અન્ય રત્નાદિક પણ છે, એક પૃથ્વી છે, સૂર્યની છે એક પૃથ્વી છે, પણ એમાં પ્રકાશ વધારે છે. જેમ અહીંયા કોઈ રત્નના પથ્થરમાં પ્રકાશ હોય એમ હીરામાં પ્રકાશ હોય એવી રીતે. તેનામાં અન્ય કાંઈ એવું લક્ષણ નથી કે જેથી તેને પરમેશ્વરનો અંશ માનીએ, એવું એકે લક્ષણ નથી કે એમાં પરમેશ્વર પણ માનવું જોઈએ, એવું કાંઈ નથી એનામાં એમ કે છે. હા ઓલો અત્યારે ઉર્જાને એમ પૂજે છે ને બધા, જો સૂર્ય ન હોય તો ઠંડી એટલી બધી થઈ જાય, શિયાળામાં થાય છે ને થોડો કાગો પાછો થાય તો માટે આપણા જીવતદાન આપે છે આપણને, માટે પૂજો. બસ સંયોગ માટે દરેક જરાક અનુકૂળતામાં એના કારણે નિમિત્ત હોય, આપણા કારણે નથી કઈ, એ સીધો અહીંયા ધર્મબુદ્ધિ ઉભી કરી દે છે. શું એ બધા ગ્રહિત મિથ્યાતના પ્રકાર છે. ચંદ્રમા આદિક ને પણ ધનાદિની પ્રાપ્તિ અર્થે પૂજે છે, લ્યો સૂર્ય પૂજા ચંદ્ર પૂજા બધું ચાલે છે, પણ તેને પૂજવાથી જો ધન થતું હોય તો સર્વ દરિદ્રી એવું જ કાર્ય કરે, સીધી દલીલ છે. એને પૂજવાથી મળતું હોય તો જેટલા ગરીબ હોય એ જ કરવા માંડે, અથવા વેપારીએ વેપાર શું કરવા કરે, જો એનાથી ધન મળતું હોય તો એ જ કર્યા કરે, વેપાર કરવાની જરૂર શું. તેથી એ પણ મિથ્યા ભાવ છે. વળી જ્યોતિષના વિચારથી ખોટા ગ્રહાદિક આવતા તેનું પૂજનાદિક કરે છે, તેના અર્થે દાનાદિક આપે છે, પણ તે તો જેમ હરણાદિક પોતાની મેળે ગમનાદિક કરે છે. શું એ તો જે ગ્રહોની ગતિ છે એમ કે એ તો જેમ જંગલમાં પ્રાણીઓ ગતિ કરે છે એમાં ગ્રહો ગતિ કરે છે, એ તો કુદરતી છે. શું પણ એનું કઈ પૂજા કરે તો હવળો હાલે, મિત્ર હવળો હાલે, ગ્રહ ની વાતમાં કઈ માલ નથી. એની જે પરિભ્રમણ ની કક્ષા હોય એમાં એ પરિભ્રમણ કરે છે, જે ગતિમાન છે. હવે તે પુરુષ ને જમણી ડાબી બાજુએ આવતા આગામી સુખ દુઃખ ના કારણ થાય છે, પણ કઈ સુખ દુઃખ આપવા તે સમર્થ નથી. શું તમારે આમ છે, આ બાજુ છે, ને તમારે ઓલી બાજુ નો છે, ને ફલાણો ગ્રહ આ બાજુ નો છે, પણ એ કઈ એને લઈને સુખ દુઃખ આપવા એ કઈ સમર્થ નથી. તેમ ગ્રહાદિક સ્વયં ગમનાદિક કરે છે, અને તે પ્રાણી ને યથાસંભવ યોગ પ્રાપ્ત થતા આગામી સુખ દુઃખ થવાના જ્ઞાન નું કારણ થાય છે. એ સુખ દુઃખ આપવાનું કારણ નથી, પણ જ્ઞાન નું કારણ છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ કે ફલાણા ગ્રહ ની અસર છે, પણ એ તો જ્ઞાન કરવાની વાત છે. એ કઈ સુખ દુઃખ આપતા નથી, પણ કઈ સુખ દુઃખ આપવા તે સમર્થ નથી. કોઈ તેમનું પૂજન આદિ કરે છે, તેને પણ ઈષ્ટ થતું નથી, તથા કોઈ નથી કરતા છતાં તેને ઈષ્ટ થાય છે. ગ્રહોને નહીં પૂજવા વાળાને કઈ ખરાબી થતી નથી, ને પૂજવા વાળાને કઈ ભૂલું થઈ જાય છે એવું કઈ છે નહીં. એ તો જ્યોતિષ ની વિદ્યા છે, એ પ્રમાણે જે કઈ એના સ્થાન છે એ સ્થાનમાં તમને આગામી તમારો કર્મ નો ઉદય કેવો છે એનું જ્ઞાન થાય. શું તમારા કર્મ નો ઉદય ક્યારે કેવો થશે એનું જ્ઞાન થાય, પણ એ ગ્રહ કઈ સુખ દુઃખ આપતા નથી. આટલા સ્થાનમાં તમારે ગુરુ છે, ને આટલા સ્થાનમાં તમારો સૂર્ય છે, ને આટલા સ્થાનમાં તમારો શનિ છે. હું આઠમે શનિ છે માટે તમને નુકસાન થશે, હું ભાઈ એમ નથી, એના હાટું નથી થતું. શું પણ એ જ્ઞાન કરવાનું નિમિત્ત છે, તમારા ઉદય નું એ જ્ઞાન થવાનું હોય નિમિત્ત છે. એનું ગણિત જે સાચું જાણતા હોય એને એ જ્ઞાન થાય, એમાં ગપ્પા મારતા હોય તો એ બધું ખોટું પડે છે. લાકડા ઘણા કરી ગયા છે, કહેવાય બધા જૈન, પણ જૈન છે કે દી નામ જૈન છે. ગુરુદેવ કહેતા ને નામ કોથળા ઉપર નામ તો લખ્યું છે સાકર, અને અંદર ભર્યું છે કરિયાતું. કઈ કરિયાતું કઈ હાકર થાય ને, એવું નામ છે બધું જૈન નું. બાકી બધા મિથ્યાત ના ઊંધા લાકડા સામાન્ય માણસો ને છે, એવા બધા જૈનો ને થઈ ગયા છે. માટે તેમનું પૂજન આદિ કરવું એ મિથ્યા ભાવ છે. આ ગુરુદેવે બધા પ્રવચનો કર્યા છે આના ઉપર, અને એનો અર્થ એમ છે કે ગુરુદેવ ને માનતા હોય એને તો આવું કરવું જોઈએ નહીં, અને છતાં કરે તો એ ગુરુદેવ ને માનતા નથી એમ છે. અહીં કોઈ કહે કે આપવું પૂજન આદિ કરવું એ તો પુણ્ય છે, અને તેથી ભલું જ છે, અમે તો આપી છે ને અમે ક્યાં લઈએ છીએ, ખોટો છું. તું લેવા માટે આપે છો, કઈ એમને આપે એવો તું છો, સીધે સીધો આપી દે એ વાતમાં કઈ માલ નથી. તેનો ઉત્તર કે ધર્મના અર્થે આપવું કે પૂજનાદિ કરવું એ પુણ્ય છે. શું ધર્મ બુદ્ધિ આપવું, આત્મહિતની બુદ્ધિ આપવું કે પૂજન કરવું એ પુણ્ય છે, પણ અહીં તો દુઃખના ભયથી અને સુખના લોભથી આપે છે. શું અહીંયા તો સંસારના સંયોગોમાં સુખી થાવ ને દુઃખી ન થાવ એ કારણે આપે છે, પૂજે છે, તેથી તે પાપ જ છે. શું કરવા પાપ છે, જોયું ચોખ્ખું કર્યું ને કે એને અંદરથી કંઈક લેવું છે એનો પાપ છે. શું બારમા ઓલા નાના છોકરાને શું હાથમાં સોનાની કડલી પહેરી હોય એને પેંડો ખવડાવીને લઈ લે છે કે નહીં, હા પછી કહેવત થઈ ગઈ છે આપણે કે ભાઈ પેંડો આપીને કડલી કાઢી લીધી. હવે એ તો નાનો બાળક છે અને તું ક્ષેત્ર છો, પણ અહીંયા તારા માનેલા દેવ ને પણ તું ક્ષેત્ર છો, આપે છો પેંડો અને તારે જોઈએ છીએ સોનું. આ તો બધી ક્ષેત્ર ક્ષેત્રપિંડી થઈ, બીજું કઈ થયું શું, એ બધું પાપ જ છે. એ જે મૂલો છોકરાને ક્ષેત્ર છે ને પાપ કરે છે, આ કોઈ દેવને છેતરીને પાપ કરે છે. ઇત્યાદિ અનેક પ્રકારથી જ્યોતિષી દેવોને પૂજે છે, તે મિથ્યા છે. હવે તો બધા બુદ્ધિશાળી ભણેલા ગણેલા માણસો થઈ ગયા છે, બુદ્ધિવાદ નો જમાનો છે, અંધશ્રદ્ધા ઓછી થતી જાય છે લોકો. હવે તો આ બધી મશ્કરી કરે છે. શું કે હનુમાનજી ને શનિવારે તેલ ચડાવે, કેટલું 10 પૈસાનું, 25 પૈસાનું, 50 પૈસાનું. અને હનુમાનજી એને સુખી કરે તો હનુમાનજી કે ભાઈ હવે તારા 50 પૈસામાં આટલા બધા તને પૈસા આપું, એના કરતા તેલ નો ડબ્બો લઈને હું જે અંદર ડૂબકી નો ખાવ. આ બધું આવે છે હવે, શું એટલા બધા પૈસા તને આપી દેવાય, એમાં તો તેલ ના ડબ્બા આવે કે આખા નાખા. તો પછી હું તેલ થી નાવ નહી કે તારું આટલું ટીપુ તેલ ચડાવવામાં મારે આટલું બધું દેવું પડે. એટલે હવે તો લોકો સમજતા થયા છે. દીવો કરે છે રસોડા, એ તો ઈશ્વર ના દીકરા હતા, ઈશ્વર ના અવતાર હતા. કેવી રીતે કઈ એની પ્રૂફ છે? કઈ અંધશ્રદ્ધા નથી તો બીજું શું છે? એ ઘીનો દીવો કરે, ઓલા ચર્ચમાં જઈને મીણબત્તી સળગાવે, બે માં શું ફેર? મીણબત્તી ચર્ચમાં જઈને કરે ને આયા પાણી આરે દીવો કરે, બે સરખું છે એનું. અભિપ્રાય શું છે એમાં? જૈન એટલે તો ભાઈ પ્રશ્ન પૂછ્યો વચમાં કે કુદેવને અમે ન માનીએ, પણ આપણા મંદિરમાં આવી અને આપણે પૂજા ભક્તિ કરીએ તો પછી એમાં તો આપણું ભલું થાય કે ન થાય? આપણે ક્યાં કુદેવને માનીએ છીએ? તો કે એને કુદેવ બનાવી દીધા અત્યારે. જૈનમાં કોઈ એવી વિધિ નથી કે જેને લઈને સંયોગની ઈચ્છા કરાય, એ જૈન વિધિ જ નથી, અજૈન વિધિ છે. જૈન તો વિષય કષાય ઉપર વિજય મેળવે એનું નામ જૈન છે. આ તો અજૈન વિધિ છે. નામ જૈન નું આપી દીધું એટલે કઈ જૈન વિધિ થઈ જાય? અથવા તો કોઈ પણ તમે કાર્ય કરો, તમારે જે સાંસારિક કાર્યો જે કઈ કરવાના છે એમાં જે ધર્માત્માઓ છે, સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તો હોય છે, રાજાઓ હોય છે, ચક્રવર્તી હોય છે, એ એવા ધર્મબુદ્ધિ વાળા હોય છે. ધર્માત્માઓ પોતે તો ધર્મબુદ્ધિ વાળા હોય છે. એટલે શું કરે છે કે કોઈ પણ કાર્ય શરૂ કરે તો પહેલા પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરે. કોઈ પણ કાર્ય કરતા પહેલા એ અનિમતિમાં છે કે ખાવું તો ભાઈ રામનું નામ લઈને ખાઓ, પાણી પીવું તો કે રામ બોલો, ઘરથી બહાર નીકળવું છે તો કે રામ બોલો, રામ આપણે રામને યાદ કરો. એ હોય છે. એ લોકોનું શું છે કે કશાય સંસારના કાર્યોમાં તો કશાયની તીવ્રતા છે, એ કશાયની તીવ્રતા થાય એ પહેલા કશાયની મંદતા કરવાનો ત્યાં અભિપ્રાય છે. ચોપડા પૂજવા એ કઈ સારી વાત નથી, કેમ કે પૂજવા લાયક ચીજ નથી. ચોપડા એ કઈ પૂજવા લાયક ચીજ નથી, એ તો દેવગુરુ શાસ્ત્ર ની જ પૂજા થાય, કઈ ચોપડા ની તો પૂજા કરાય નહીં. પણ કોઈ એ અશુભ કાર્ય છે. ચોપડા વેપાર લખવું, વેપાર કરવો, બધું અશુભ કાર્ય છે, કઈ શુભ કાર્ય નથી. તો એ અશુભ કાર્યમાં પ્રવર્તવું એને અનિવાર્ય છે. તો એ પહેલા એ પોતાના ઈષ્ટ દેવ નું સ્મરણ કરવાની વાત છે, ત્યાં કશાયની મનતા આવવાની વાત છે. તીવ્રતા થયા પહેલા વાતે વાતે એટલી વાત છે. પણ એમ કરવાથી આ ચોપડામાં નફો વધશે, ગ્રહિત મિથ્યાત્મા આવ્યો. આ ચોપડામાં હું નામ લખું ભગવાનનું, પંચ પરમેશ્વર નું નામ લખવા માટે આમાં નફો વધશે, ગ્રહિત મિથ્યાત્મા આવ્યો એમ છે. પછી એના ગમે ઈષ્ટદેવ નું નામ લઈને નામ લખે તો એને એ આશાથી લખે એટલે ગ્રહિત મિથ્યાત્મા આવ્યો. તીર્થંકર નું નામ લખે કે બીજા દેવ નું નામ લખે એ આશા છે, એ ગ્રહિત મિથ્યાત છે એમ કેમ. મૂળ મૂળ એ પરંપરામાંથી ચાલે છે. ધર્માત્માઓની ધર્મ બુદ્ધિમાં એ વારંવાર પોતાના
તો ચક્રવર્તી તો અનેક જગ્યાએ ભગવાનની પ્રતિમાઓ મુકાવતા, ક્યાંય એની નજર પડે એટલે સીધા ભગવાનના દર્શન થાય, નજર પડે ને એને ભગવાન આર્યન દેવ ના દર્શન થાય, એવી રીતે પ્રતિમાઓ મુકાવતા. એમાં એનો આશય કઈ, હું લડાઈ કરવા નીકળ્યો તો એ પેલા દર્શન કરવા જાય પછી લડાઈ કરવા નીકળે છે ને આ લોકો દિગંબરમાં, લગ્ન કરવા જાય પેલા મંદિર જાય, લગ્ન કરીને આવ્યા પછી દેરાસર જાય છે ને આ લોકો, એટલા માટે છે કે કશાય ની તીવ્રતા વાળા બધા પરિણામ છે સંસારના, તો કશાય ની મન તારી એટલા પૂરતી, તીવ્ર કશાય બહુ ન થાય એટલા પૂરતી એ વાત છે. પણ આશા અપેક્ષાઓ રાખીને કરવા જેવું નથી, પછી ઓલી ધર્મ બુદ્ધિ ન રહી એટલે સંસાર બુદ્ધિમાં આ બધા ખોટા મિથ્યાતના ગ્રહિત મિથ્યાતના પરિણામ થઈ જાય છે, કઈ શીખડાવવા પડતા નથી, આપોઆપ થઈ જાય પછી જીવન. જે કરવું એ સમજીને કરવું, પોતે બુદ્ધિમાન વિચારવાન જીવ છે તો જે કાંઈ કરે સમજીને કરે, વગર સમજે શું કરવા કરે છે, વગર સમજે કરવું જોઈએ નહીં. ધર્મના અર્થે આપવું એ તો પૂજન કરવું એ તો પુણ્ય છે, પણ અહીં તો દુઃખના ભયથી અને સુખના લોભથી આપે છે અને પૂજે છે, તેથી તે પાપ જ છે. ઇત્યાદિ અનેક પ્રકારથી જ્યોતિષી દેવોને પૂજે છે તે મિથ્યા છે. વળી દેવી દહાડી આદિ છે, સમજ્યા, આ દહાડીમાં અનેક જાતના મેલડી દહાડી બીજી ત્રીજી કઈક જાતની છે, તેમાં કોઈ તો વ્યંતરી વા જ્યોતિષીની પણ છે, તેનું અન્યથા સ્વરૂપ માની કોઈ પૂજન કરે છે, તથા કોઈ કલ્પિત છે, કોઈ કોઈ તો જ્યોતિષી જ્યોતિષીની છે, કોઈ કલ્પિત નામે હોય છે, આ સંતોષીમાંનું હમણાં ચાલી ગયું, તેનું પણ કલ્પના વડે જ પૂજન આદિક કરે છે. એ પ્રમાણે વ્યંતરાદિકના પૂજનનો પણ નિષેધ કર્યો, એ પણ કઈ કરવા જેવું નથી. બીજો પ્રશ્ન એમાંથી ઉઠાવ્યો, કેમ કે છેલ્લે છેલ્લે એ દેવી દાડીનું લીધું ને, હવે એ પોપડો ઉખડશે. હવે પ્રશ્ન, ક્ષેત્રપાલ આ જૈન માં કરી ગયું છે, ક્ષેત્રપાળ કે અન્ય મતમાં ક્ષેત્રપાળ છે, ક્ષેત્રપાળ દહાડી અને પદ્માવતી આદિ દેવી તથા યક્ષ અને યક્ષિણી આદિ કે જે જૈન મત ને અનુસરે છે, આ તો બધા જૈન દેવો છે, એનું પૂજન કરવામાં તો દોષ નથી ને, એનું શું કરવા, બીજા ઘણા જૈન છે, તું એનું શું કરવા પૂજન કરે છો, એ તો કે જૈન દેવો છે, તો બધા ઘણા જૈનો છે, જૈન નું જ પૂજન કરતો હોય તો આનું શું કરવા કરે છો, કે અંદર તને કઈક બીજું પીડ્યું છે. જૈન મતમાં તો સંયમ ધારણ ધારવાથી પૂજ્યપણું હોય છે, જૈન મતમાં તો પૂજ્યતા પ્રગટ થાય અને પૂજ્યપણું છે, શું અહીંથી લીધું સંયમ ધારણ, શું જૈનમાં તો સંયમ ધારણ ધારવાથી પૂજ્યપણું હોય છે, એટલે મૂર્તિ છે એ પંચ પરમેષ્ટિ સુધી મર્યાદિત રાખે છે, એનું કારણ આ છે કે સંયમ ધારણ કરે છે માટે. જૈન મતમાં તો સંયમ ધારવાથી પૂજ્યપણું હોય છે, હવે દેવોને સંયમ હોતો જ નથી, એ ચોથા ગુણસ્થાન થી આગળ હોય નહીં, વળી તેમને સમ્યક માની પૂજીએ છીએ તો ભવનત્રિક દેવોમાં સમ્યક્ત્વની પણ મુખ્યતા નથી, ત્રણ ભવન સુધી તો કઈ સમ્યક્ત્વની મુખ્યતા નથી, મોટા ભાગના તો તે મિથ્યા દ્રષ્ટિ દેવો જાય છે, પછી ઉપર વૈમાનિકમાં જે જાય છે એમાં સમ્યક દ્રષ્ટિઓની મુખ્યતા હોય છે, ત્રણ ભવન સુધી તો જાય નહીં, સમ્યક દર્શન લઈને ત્યાં કોઈ પામે એ બીજી વાત મુખ્યતા નથી, બરાબર, એને બંધ ન પડે. તથા જો સમ્યક તો વડે જ પૂજીએ તો સરવાર સિદ્ધિ ને લોકાંતિક દેવોને જ કેમ ન પૂજીએ, તો નિયમથી સમ્યક દ્રષ્ટિ છે અને બહુ મોટી સંખ્યામાં છે, તો શું સરવાર સિદ્ધિમાં તો બધા જ છે. તમે એમ કહેશો કે આમને જીન ભક્તિ વિશેષ છે, એમ કહું ભાઈ આ તો ભાઈ બહુ ભક્તિ કરે, તો તીર્થંકર ના ભક્તો છે બધા, તીર્થંકર ની રક્ષા કરવા માટે આવે છે, શું એમની ભક્તિ ઘણી છે, સમય દ્રષ્ટિ કરતા ની ભક્તિ વધારે છે એમ કેવું છે. હે, પણ ભક્તિ ની વિશેષતા તો ધર્મેન્દ્ર ને પણ છે, ઠીક તો આવે છે પાંચ કલ્યાણ ઉજવવા આવે છે સુધર્મેન્દ્ર તો, અને સમ્યક દ્રષ્ટિ છે તથા તે સમ્યક દ્રષ્ટિ પણ છે, તો તેને છોડી આમને શા માટે પૂજો છો? એની મૂર્તિ કા બનાવતા નથી, નાની મૂર્તિ બનાવો છો, આના સ્થાનક બનાવો છો, આના દેરા દેરી બનાવો છો, કેમ બોલો ને ધીરે ધીરે કઈ એવું બનાવતા નથી કે જૈન દર્શન માં આમ ના છે કે પંચમર દ્રષ્ટિ સિવાય એની કઈ મૂર્તિ કે એની કઈ દેરી હોય નહી, ભલે સમ્યક દ્રષ્ટિ હોય તો. તમે કહેશો કે જેમ રાજા ને પ્રતિહારાદિક છે તેમ તીર્થંકર ને આ ક્ષેત્રપાળાદિક છે. રાજાને જેમ એનો છડી પોકારનારો હોય છે એમાં તીર્થંકર ની છડી પોકારે છે, પણ સમુદ્રણ આદિ માં તો તેમનો અધિકાર જ નથી, એટલે ઠીક છે. મારે જોયું બીજા દેવો આવે છે, ઉપરના દેવો આ ત્રણ ભુવંત્રિક ના દેવો સમોસરણ માં ના આવે, હલકા દેવો છે ને, ના નથી જો ના આમાં ના લખે છે, બહુ વાંચ્યું છે ને આપણે એટલું નથી વાંચ્યું, ચોડલમલજી એ તો બહુ શાસ્ત્રો વાંચ્યા છે, શું એ લીધું કે સમોસરણ માં તો એનો અધિકાર જ નથી, માટે એ જૂઠી માન્યતા છે. આ બહુ સોલિડ દલીલ આપી છે. તું પદ્માવતી ખેતરપાળ ને માને છો અને જીન મંદિર માં એને સ્થાપના કરે છો, પણ ભગવાન ના સમોસરણ માં એને આવવાનો અધિકાર નથી એમ કે છે. અશુદ્ધ તીરાપંથી હતા, ટોડનમલજી છે એ શુદ્ધ તીરાપંથી હતા. હા, એ બધું હાલે છે, ઘણા વખત થી હાલે છે, બધું એમને ચોખવટ કરી છે શાસ્ત્રાર્થે. હા, આ બહુ સારી વાત કરે
છે.
મંદિર સમોસરણ છે, ન હોય એમાં કે છે ભગવાન નું મંદિર એ સમોસરણ છે, એમાં એને એનું સ્થાન નથી કે છે. બીજા દેવો આવે એનું સ્થાન નથી. મળી જેમ પ્રતિહારાદિક દ્વારા રાજાને મળી શકાય છે તેમ એ તીર્થંકર નો મિલાપ કરાવતા નથી. એનામાં એ જાતનું પુણ્ય નથી કે તમને તીર્થંકર સુધી લઈ જાય, એ જ જઈ શકતા નથી, એને જ સમોસરણ માં દાખલ થવાની મનાય છે. ત્યાં તો કેવી વિરાધના કરી શૈલ્યો, ઠીક સંઘની પંચેન્દ્રી છે, તિરિયંચ આવે છે અને આ ભવંત્રિક ના દેવો નથી આવતા, કેવી વિરાધના કરીને દેવ થયા હશે. હે, આવા બધા ગ્રહિત નિખ્યાત ના પ્રકાર બહુ કર્યા હોય ને, પછી એને ત્યાં સમોસરણ માં દાખલ થવાની યોગ્યતા રહેતી, યોગ્યતા નથી એને. શું તીર્થંકર નો મિલાપ કરાવતા નથી? ત્યાં તો જેને ભક્તિ હોય તે તીર્થંકર ના દર્શનાદિ કરે છે અને એ પણ કઈ કોઈને આધીન નથી, એ તો ભગવાન તો ઉપર ગંધકુટી ઉપર ઉપર બિરાજે છે. 500 ધનુ શું છે સમોસરણ નું જે લેવલ છે એનાથી 500 ધને શું છે બિરાજે છે, એમાં કોઈને દર્શન કરાવવા માટે ત્યાં કઈ રજા લેવી પડતી નથી, કઈ ઓરડામાં નથી બેઠા કે ભાઈ દ્વારપાળ એને લઈ જાય, હાલો તમને અંદર લઈ જવું ભગવાન ના દર્શન કરાવવા, એવું નથી. ત્યાં જેટલા સમોસરણ માં આવ્યું બધાને ભગવાન ના દર્શન થાય છે, એ તો એ કોઈ કોઈને આધીન નથી. જુઓ તો ખરા અજ્ઞાનતા એવા લાકડા ગરી ગયા છે, જુઓ તો ખરા કે ઊંધા. આયુધાદી રહીત, આયુધાદી સહિત અને રૌદ્ર છે સ્વરૂપ જેમનું, કે બધા કેવા છે કુદેવ, શસ્ત્રો રાખે છે એ એનું રૌદ્ર સ્વરૂપ છે એમ કે છે. શું આયુધાદી સહિત અને રૌદ્ર છે સ્વરૂપ જેનું, તેની ગાય ગાય ને ભક્તિ કરે છે. દૂર દૂર થી અહિયાં તો નાચે ગાય ગાય ને ભક્તિ કરે. આ લાલ મંદિર માં છે ને બધું શું તેની ગાય ગાય ને ભક્તિ કરે છે. હવે જૈન મત માં પણ જો રૌદ્ર સ્વરૂપ પૂજ્ય થયું તો એ પણ અન્ય મત સમાન જ થયો. તો આમાં આ મહાકાળી ને માને છે કે નહીં? કેવું રૌદ્ર સ્વરૂપ છે. આમ મહાકાળી ના મંદિરે પૂજા કરવા જાય, દર્શન કરવા જાય, પણ રસ્તામાં હામા મળે અડધી રાતે તો હામુ જવા ઉભો રહીએ નહી. સીધું હિસ્ટોરી આવે એવું રૌદ્ર સ્વરૂપ છે. શું તો એ અન્ય મત ના સમાન જ થયો. તીવ્ર મિથ્યાત્વ ભાવ થી જૈન મત માં પણ એવી વિપરીત પ્રવૃત્તિ રૂપ માન્યતા હોય છે. તીવ્ર મિથ્યાત્વ ભાવ થી આ ગ્રેજ મિથ્યાત્વ એટલે તીવ્ર મિથ્યાત્વ છે. જૈન મત માં પણ એવી વિપરીત પ્રવૃત્તિ રૂપ માન્યતા હોય છે. આ જૈન મત માં પણ આ બધા લાકડા ગરી ગયા છે એમ કેવું છે. શું કેવાય જૈન, પણ એ ખરેખર જૈન છે નહી, નામ જ જૈન છે. ક્યાં આગળ આવ્યું છે? અહીંયા છે આપણે કર્ણાટક માં છે. કર્ણાટક માં છે ઉમ્મત છે. ઉમ્મત તો કર્ણાટક માં છે. અચ્છા, બેંગ્લોર ની પાસે છે ઉમ્મત તો. આપણે ગયા હતા ને ત્યાં ધર્મસ્થળ ને કારકલ ને વેણુર ને જૈન બિદરી ને મૂળ બિદરી ને તો રસ્તામાં આવે છે. ઉમ્મત છે આવે છે રસ્તામાં. બરાબર છે. પણ ઊંડે ઊંડે કઈક ગડબડ હોય તો હાલો ને અહીંયા આવ્યા છે તો દર્શન કરી આપીએ. ઠીક. પછી એ બધી અન્ય મત જેવી તીવ્ર મિથ્યાત્વ ભાવ થી જૈનોમાં પણ એવી માન્યતા થઈ ગઈ હોય છે તે પ્રમાણે ક્ષેત્રપાળ દેવને પણ પૂજવા યોગ્ય નથી. ઉત્તર ગુજરાતમાં તો આપણા બાઉભાઈ ઉપાડી ઉપાડીને બધાને પધરાવી દીધા, નદી સમુદ્રમાં પધરાવી દીધા. જે મંદિરમાં સ્થાપના કરી હતી ઉથાપના કરી નાખી, થાપના ની ઉથાપના કરી. તોફાન કરીને પણ મૂકે પછી. શું કેટલાક વિરોધ કરે તો એની તોફાન કરીને પણ મૂકે. સંખ્યા એ લોકોની વધતી રહી. ભગવાન ની પ્રતિમા ની નીચે કાળ એવો આવ્યો છે. ઘરાકી વાળવા માટે આપણા ઘરાક ત્યાં વ્યાજ જાય છે માતા એને અહીંયા લઈ આવો. આ કોઈ વેપાર નું કામ નથી, આ તો સમજણ નો વિષય છે. જૈન ધર્મ એ તો સમજણ નો વિષય છે, એટલું જ નહીં લોકોત્તર સમજણ નો વિષય છે. સામાન્ય સમજણ નો વિષય નથી પણ લોકોત્તર સમજણ નો વિષય છે. એનું કામ છે આમાં. આપણે એક લાકડું કાઢવા જાય તો બીજું લાકડું કરી દેવાનું, બીજું શું થાય એમાં. એનો કઈ તો વગર શંકરાચાર્ય શંકરાચાર્ય થઈ ગયા બધા. આપણે અહીંયા મૂર્તિ ની નીચે એ તો ખબર નથી કે શું એનું કારણ છે. લાંછન અચ્છા પદચિહ્ન છે કઈ એમ કે છે. જે મહાપુરુષો હોય છે એના હાથમાં ને પગમાં અમુક શુભ ચિહ્નો ની રેખાઓ હોય છે, એ શુભ ચિહ્ન ગણાય છે. ચમડા હમણાં એ હમણાં આવરી વાત થયો છે કે આ ફલાણા તીર્થંકર ગણવા પ્રશસ્તિ માં. પેલા તો પ્રશસ્તિ નહોતી લખાણે લખાતી, પછી પ્રશસ્તિ લખતા થયા, પછી આ ચિહ્નો મુકાતા ગયા કે જોઈને જ ખબર પડે કે ભાઈ આમ આવી સ્વામી છે, કે આ વાસુ પૂજ્ય ભગવાન છે. એટલા પ્રશ્ન, બીજું કઈ નો વિશેષ અર્થ, કોઈ પારમાર્થિક અર્થ નથી. એમાં આપણે એમના પગમાં એવા કે જે ચિહ્ન હોય છે એવા શુભ ચિહ્નો. આમ તો સામાન્ય તો આડાવાળા લીટા જ હોય, ચોકડા ને એવા બધા જ હોય. આ જે અમુક આકૃતિઓ ઉઠી હોય છે એ શુભ ચિહ્નો હોય છે, ને અમુક મહાપુરુષો ને જ હોય છે, સામાન્ય વ્યક્તિઓને એવું નથી હોતું. એ કઈ હિસાબે મુકતા હશે એમ લાગે છે. જૂની પ્રતિમાઓમાં નથી, ગોગામાં ઘણી પ્રતિમાઓ, દક્ષિણમાં તો ઘણી હજારો એવી પ્રતિમાઓ છે. કાંઈ નથી, પ્રશસ્તિ નથી અને ચિહ્ન નથી. વળી ગાય સર્પાદિક તિર્યંચ કે જે પોતાનાથી પ્રત્યક્ષહીન ભાષે છે, એ તો ગતિ હીણી ગતિ છે, મનુષ્ય કરતા હીણી ગતિ છે. ગાય છે, સર્પ છે, તિર્યંચ છે, આ પૂજા કરે છે ગાય ને સર્પ ને, કે જે પોતાનાથી પ્રત્યક્ષહીન ભાષે છે તેમનો તિરસ્કાર પણ કરી શકીએ છે. ગાય ઘરમાં કરી ગયો હોય તો કાઢે કે નહીં, ફળિયામાં ન રહેવા દે, પૂદડો કરી જાય, ડચ ડચ ડચકારો કરીને કાઢે છે કે નહીં. સર્પને તો જોવાય ઉભો રહીએ તથા તેમની નિંદ દશા પ્રત્યક્ષ જોઈએ છે. વૃક્ષો અગ્નિ જળાદિ સ્થાવર છે, વૃક્ષની પૂજા કરે છે, પીપળા આદિ ને અગ્નિ ને જળ બધા સ્થાવર એકેન્દ્રિય છે. શું તે તો તિર્યંચો થી પણ અત્યંત હીન અવસ્થાને પ્રાપ્ત જોઈ શકીએ છીએ, તો એકેન્દ્રિયમાં છે પાછા. આ તો હજી સર્પ છે, ગાય છે, તો પંચેન્દ્રિય તિર્યંચ છે, ઓલા તો એકેન્દ્રિય તિર્યંચ છે. તથા શસ્ત્ર ખડીઓ વગેરે તો અચેતન છે, આ તરવાર ની પૂજા કરે છે, કૃપાણ ની પૂજા કરે છે. આ શીખ લોકો વાણિયા ખડિયા ની પૂજા કરે, કલમ ની પૂજા કરે, કાંટા ની પૂજા કરે, હાર બાર લગાડે છે કે નહીં દાણાપીઠમાં. ઉમરા ની પૂજા કરે, ઉમરે કુંકુ નાખે ને ફૂલ નાખે ને. ગરજ તે બિચારી કેવી ગરજ, બિચારી બાપડી એટલી બધી ગરજ કે વાત મૂકી દો. હે અચેતન છે, સર્વ શક્તિ થી હીન પ્રત્યક્ષ જોઈએ છે, એનામાં કઈ શક્તિ નથી તને સુખી કરવાની. તેમાં પૂજ્યપણા નો ઉપચાર પણ સંભવ તો નથી, ઉપચારે પૂજવા જેવા નથી એમ કહે છે. તેથી તેમને પૂજવા એ મહા મિથ્યા ભાવ છે. કેવો મિથ્યા ભાવ છે? મહા મિથ્યા ભાવ છે. બહુ તારું મિથ્યા દર્શન ને ઊંધી શ્રદ્ધા વધી ગઈ હોય ત્યારે આ બધા લક્ષણ ઉભા થાય એમ કે છે. આવી વાત છે. તેમને પૂજવાથી પ્રત્યક્ષ અથવા અનુમાન થી પણ કઈ ફળ પ્રાપ્તિ ભાસતી નથી. ખડિયા ને ઓલી નાળા છડી લગાડે ને કલમ ને નાળા છડી બાંધે ને કઈક કરે, ધમાલ કાંટો હોય ને હાર ચડાવે ને લીંબુ ચડાવે ને મરચા ટીંગાડે ને કઈક કરે છે. હાસ્યાસ્પદ વાત છે બધી. મારે થતું હતું શરૂ શરૂમાં, મેં બંધ કરો આપણે ન હોય. માણસ હતા સ્ટાફમાં એ ડેરાવાસી, એ બધું કરતો હતો ડેરાવાસી. આ નવું ભાઈ કરવું જોઈએ કે આ બધું કરવું જોઈએ, બધા કરે છે, આપણે કરવું જોઈએ કે. એને બીક લાગે બિચારાને કે આપણી દુકાન ઉઠી જશે તો ક્યાં કેમ, બીક લાગે ને. શું કરવું, તારી જવાબદારી છે, અમારી નહીં. એનાથી જે પાપ લાગે એ તને લાગે, અમને ન લાગે, અમે તો સમજીએ છીએ એટલે તને કહીએ છીએ કે આ પાપ લાગે આનાથી. અમારે આટલું તારે પાપ કરવું છે, તારો પગાર થી લેવા દેવા છે, છોડી દીધું. પણ એ બધું ભય થી ને લોભ થી બધું ચાલે. હા, બોલો ભગવાન ની પાસે ખોટું છે. પછી એને પૂછો તેમ કે એમની રક્ષા થાય એવી અમારી શુભ ભાવના છે, પણ હવે એની તો એ સ્વયં સુરક્ષિત છે, તું આમ તો આમ તો મિથ્યા લાકડા આમ કરવા ઉભા કરે છે. ભગવાન ને રક્ષા ની જરૂર છે? એ તો સિદ્ધિ પામી ગયા, હવે એને શું રક્ષાની જરૂર હોય? એને સર્વ કાર્ય સીધા પડી ગયા, એને એની રક્ષા ને શું જરૂર હોય? એટલી ખામી રહી ગઈ છે કે એને પુણ્ય એવા બધા પણ ઊંધા લાકડા ઘરી જાય ભાઈ ને લઈને. તું સ્વયં રક્ષિત છો એવું દેખાડવા માટે છે, પણ એમાંથી એ ભૂલી ગયા કે આ રાકમ બાંધ્યું હોય ને તો પછી બીજો ઉપદ્રવ તને નહીં થાય. તો કે ઈગ્રહિત મિથ્યા છે, પાછું ઈગ્રહિત મિથ્યા છે, બીજો ઉપદ્રવ નહીં થાય ઈગ્રહિત મિથ્યા છે પાછું. આ દોરો બાંધે નહીં નહીં કાંઈ નહીં એવું નથી, એ તો એના ફૂનપા પ્રમાણે આવે ને, કઈ દોરો દોરો બાંધે એટલે વિઘ્ન વીર જાય કે પોતાને પોતાના આત્માના સ્મરણ માટે ગમે એ કરે. જેમ ચોખા ચડાવે તો અક્ષત શુક્રવા ચડાવે છે, અક્ષયપદ નું સ્મરણ કરવા માટે વાત છે. આઠે દ્રવ્યોમાં આત્મસ્મરણ ની વાત છે, એના બદલે બીજું કઈ વિચાર કરે આત્માને છોડીને એટલે થઈ ગરીબ નથી આત્મા આવ્યો, કાંઈ બીજો વિચાર કરવાનો નથી. બારમાં સુખ બુદ્ધિ જ નથી ને. એક વાત સ્પષ્ટ છે કે આખા જગત આખો જગત છે ને એ તારાથી શૂન્ય છે. હું એટલો ભિન્ન છું સર્વથી, સર્વ પ્રકારે એટલો બધો ભિન્ન છું કે આખા જગત થી શૂન્ય છે. આત્મા જ આખા જગત થી શૂન્ય છે, પછી ક્યાં સવાલ છે? પછી એનું સુખે નથી ને દુઃખે નથી. આ દ્રઢતા નો રે એટલે ક્યાંક ને ક્યાંક લાકડા ગીર્યા વગર રે જ નહીં. પછી એવું છે, એ બધું એમાંથી થોડામાંથી એક પગથી ઉતરે એટલે લપસીને જાય નીચે. પછી એક પગથી પગ લપસ્યો ગયો નીચે, એ તો પછી એ તો બધા સંસારિક વાત છે. આ લોકો એમાં ધર્મ કે દે, તો એ ધર્મ બુદ્ધિ નથી. બેન ને એમ થાય મારો ભાઈ ને કઈ ન થાય તો સારું, તો પણ એ બધી સંસારિક, ભાઈ બેન ના સંબંધો જ સંસારિક છે. એ બધા સંબંધો છે એ સાંસારિક છે, એને કઈ ધર્મ ની હારે લેવા દેવા છે ને. મૂળ તો એ નીકળ્યું છે અહીંથી, વિષ્ણુકુમાર મુનિ થી વાત ચાલે છે. એમણે જે રક્ષા કરી હતી એની વાત છે. એમાંથી આ લાકડું બીજું ગરી ગયું, એમાંથી ગરી ગયું બીજું, બીજી માંથી ત્રીજું, કે પછી થોડાક હાલે એમને. અચેતન છે એનાથી તો પ્રત્યક્ષ કે પરોક્ષ ક્યાંય પણ ફળ પ્રાપ્તિ દેખાતી નથી, તેથી તેમને પૂજવા તે યોગ્ય નથી. બસ ચોખ્ખું કર્યું એ આ સીધે
વાસિદેવ મંગળ ભગવાન.